પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમસારના કળશ 218 નો સાર.
દેવલોકના દેવોને સુખ નથી ને ચક્રવર્તીના રાજમાં સુખ નથી. એ બધી હારમાળા બધી કલ્પિત મને છે. એ સુલભ શું પણ આત્માને દુર્લભ કરી દીધો છે એને. એ બધું સુલભ પણ આત્માને દુર્લભ થઈ ગયો છે. અનંત કાળ ગયો તો આત્મા મળતો નથી. એની સુલભતા શું કામની છે? એને આત્માને દુર્લભ કરી દીધો છે. એને આત્મા મળવું મુશ્કેલ પડે છે. એક ઊંચામાં ઊંચો જે આત્મા એ દુર્લભ થઈ પડ્યો છે. આની સુલભતા આવે કરિષ્ભાવ એટલે એને દેવભાવ તો સિદ્ધ એ જલ્દી મળી જાય છે. અને સુખ ને તો એમાં દુઃખ આવે ત્યારે વળી એનાથી પાછો હઠે છે. વળી કઈક ધર્મ શુભભાવ કરવા માંડે છે. એમાંથી દેવભાવ મળે છે, મનુષ્યભાવ મળે છે. પાછો એમાં લીન થઈ અને વળી પાછું એ નહીં ઢોર ગતિમાં જઈને એમ બધું પરિભ્રમણ કર્યા જ કરે છે. એને તો સુલભ થઈ ગયું છે. એને તો એકત્વ બુદ્ધિ બહુ સુલભ છે. એકત્વ બુદ્ધિ લેવા જવી પડતી નથી. અને પાછો અઠવા જાય તો એને ઉભરા આવી આવીને રાગ ના દ્વેષ ના અધર થી વિકલ્પો આવીને ઉભરે છે. જે કઈ ધારણામાં ન હોય એવી જાતના એને તો અધર આવીને ઉભરે છે. મહાનકાર દેવોને અતિ સુલભ છે. તે નિરંતર સર્જનો આનંદિત મન છે. મોનો આત્રા વગર ઓલાના આત્રા વગર એને સુલભ છે. મોન અંતર આત્રા વગર છવાઈ ગયો છે. એમ જે નિરંતર આનંદિત મન વાળા છે, જેનું મન નિરંતર આત્રા રહિત આનંદિત આનંદ જેને પ્રગટ કર્યો છે, આત્માનો આનંદ પ્રગટ કર્યો છે. આ મુનિઓ જે આનંદિત મનવાળા સમાધિ નિષ્ઠ છે, આત્મામાં જેને સમાધિ પ્રગટે છે, એવા મુનિઓ કે છે, એવા જે સમાધિમાં રહેનારા મુનિઓને હાથ દુર્લભ છે. એની પાસે આવી શકતા નથી મુનિઓ પાસે. આ નો કશાયો એમને તો અનંતાનો બંધી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ગયા, પણ સંજ્વલન કશાય છે એ પણ એકદમ અલ્પ થઈ ગયો છે. અને આ નો કશાય તો ક્યાંય એમ દેખાતો નથી. એ તો એને દુર્લભ થઈ પડ્યા છે કે છે. એને આગળ આવી શકતા નથી. એને તો દુર્લભ એને આવવા મુશ્કેલ છે. એ નો કશાય એની આગળ નથી આવતો. મુનિઓ આગળ હાસ્ય ને રતીને આરતીને શોભ ક્યાંય મુનિ આગળ આવી શકતું નથી. આત્માના આનંદમાં રહેનારા બહારની કોઈ વાત હાસ્ય થતું નથી, કોઈ વાતમાં રતિ કમતા નથી, કોઈ વાતમાં અરતિ કમતા નથી. એ તો બધામાં સંભાવ છે. રતિ અરતિ શોખ ભજન છે કઈ નથી. એમ તો બધાથી દૂર હશે. બધાથી દૂર વસનારા મુનિરાજ બધા નવે નો કશાય ને તિલાંજલી આપી દીધી છે. નવે નવે ને નવ કોટી તિલાંજલી. શ્રદ્ધામાં તો તિલાંજલી, આચરણમાં તિલાંજલી. એને તો એને તો દુર્લભ થઈ પડ્યા છે. એની પાસે આવી શકતા નથી. એવા મનનો સમાધિમાં રહેનારા છે. હાસ્ય ક્યાં ગયું કઈ દેખાતું નથી મુનિઓને. શોક મુનિઓમાં દેખાતું નથી. ક્યાં ગયું આ બધા? ક્યાં ગયા? એની પાસે કોઈ સ્ત્રીઓ આવી શકતી નથી. બધાથી દૂર હશે. ક્યાં એને તો એક કશાયું નથી. બધું દૂર થઈ ગયું છે. કોઈ મુનિઓને હસાવવા માંગે તો એ મુનિઓને આત્મામાં નિરંતર રહેનારા મુનિઓ છે. એને બહારના અવસર્ગો પરિસ્થિતિ અસર કરી શકતા નથી. આવે પછી દેવો આવી ઉપસર્ગો આપે છે તો મુનિઓ અંતર લીન દે છે સમાધિમાં. પરથી દેવ જો આવે તો અચળ રહે છે પોતાના સ્વરૂપમાં, નિશ્ચળ રહે છે. કોઈ અનુકૂળતાના પ્રસંગો આવે, કોઈ પ્રતિકૂળતાના પ્રસંગો આવે, તો એ મનને સમાધિમાં નહીં દે. શત્રુ મિત્ર પ્રત્યે પણ વર્તે સમદર્શિતા, શત્રુને મિત્ર પ્રત્યે પણ સમભાવ. શત્રુ કોઈ ગાળ દેતો હોય, મિત્ર કોઈ પ્રસન્નતા કરતો હોય, તો પણ એમાં સમભાવ છે. બધું એક સરખું છે, કોઈ પર રાગ નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શતા, માને અમાને વર્તે, તે માન કે અપમાન બધું સરખું છે. બધાથી દૂર વસ્યા છે, કોઈ એને અસર કરી શકતું નથી. આ મુનિરાજ ને અતિ દુર્લભ છે. મુનિઓને શું એને કોઈ આશ્ચર્ય પમાડી શકતું નથી. જગતના કોઈ જગતના માનેલા સંસારી જીવોના આશ્ચર્ય એને આશ્ચર્ય પમાડી શકતા નથી. તો એકદમ આત્મા વસનારા, એનો દેશ જુદો ને એનો વસવાટ જુદો. બધા જીવો જ્યાં જાગતા હોય ને મુનિઓ સૂતા હોય છે, અને મુનિઓ જ્યાં જાગતા હોય છે ને સંસારના જીવો બધા સૂતા હોય છે. મુનિઓનું જાગવાનું જુદું અને મુનિઓનું રહેવાનું જુદું, મુનિઓનું વિહારી જુદું. બધા જ્યાં જાગતા હોય મુનિ સૂતા, મુનિ જાગતા હોય સંસારી જીવો સૂતા છે. ઘોર મોહ ના મોહ નિંદ્રામાં બધા સૂતા છે, તો મુનિઓ તો જાગે છે. આત્માના આત્મ બ્રહ્મમાં રહેનારા મુનિઓ એને શું અસર કરે? એને જંગલ કે નગર કે બધું સરખું છે. જંગલમાં હોય તો આનંદથી રહેતા હોય, સિંહ બાઘ વચ્ચે પણ આનંદથી રહેતા હોય, ગુફામાં પણ આનંદથી રહેતા હોય, નગરમાં આવે તો એ આનંદથી રહેતા. ગમે ત્યાં જાય તો અંદર માં છે, બહાર નથી, અંદર છે. કોલાહલ વચ્ચે થી એકદમ ગુરુ જોયા જાય છે. મનુષ્ય માણસો વચ્ચે કોલાહલ થી દૂર ભાગી જાય. કેટલાક ઉપસર્ગી નો આપે અનુકૂળતા કરે છે, તો પણ એને દૂર ભાગી ગયા. અનુકૂળતા પહેલા બહુ અનુકૂળતા આવે તો એને ઉડતાનો ઉપસર્ગ લાગે છે, વયા જાય છે. ત્યારે કોઈ મુનિ પધારે જો નગરમાં ટોળે ટોળા ઉભરાવા માંડે, તો મુનિને એમ થાય કે આત્માને ઉપસર્ગ આવ્યો, વયા જાય. પધારો 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 જો બધું બહુ કોલાહલ થઈ પડે તો વયા જાય છે. એવું હોય છે આત્મા એકલો જઈને ગમે જ અંદરમાં, ગમું બાર ક્યાં હતું અંદર મંદિર. માણસ આવીને ગામમાં કોલાહલ થઈ ગયો, રામચંદ્રજી વનમાં વહી જાય કે રામચંદ્રજી આવે. કોલાહલ એવા થઈ પડે તો કોક હાથી બંધન તોડીને છૂટી જાય ને કોક, એવું બધું કોલાહલ થઈ પડે, એવું થઈ પડે, એવું આવે છે. વનમાં વયા જાય છે. આગલે દે એમ પૂછ્યું કે રુચિ કેવી રીતે લગાડવી, ક્યાં અટકે છે? ને તમે પેલા શું કર્યું, મેં સીધી રીતે શું કર્યું? તમે બધી ભૂમિ રુચિ તમે કીધું, પછી શું દ્રષ્ટાંત આપો? ઓલો આવે છે ને, હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભળે રે, કે મારું હાલવું તે અટકી જાય કે પ્રભુ મને સાંભળે રે. એટલે મેં કીધું હું તો હાલું ચાલું ને આત્મ સાંભળે રે, એના જેવું છે. આત્મા પ્રભુ સાંભળે, આ પ્રભુ તો સાંભળે પણ એ અંદર પ્રભુ સાંભળે. મારું હાલવું તે અટકી જાય, એ રુચિ તે અંદર રુચિ એવી હોય તો મને સર્વ કાર્યમાં પ્રભુ સાંભળે રે. મને આ ચૈતન્ય દેવ સર્વ કાર્યમાં આ આત્મા મને સાંભળે રે. મારા બધા કાર્ય ચૂકી જાય ને દાંતણ કરો ને એમાં આવે છે ને, દાતણ કરું ને પ્રભુ સાંભળે રે, મારા દાતણિયા છૂટી છૂટી જાય કે પ્રભુ મને સાંભળે રે. તો ભોજન કરું ને પ્રભુ સાંભળે રે, મારા ભોજનિયા છૂટી છૂટી જાય કે અટકી જાય કે પ્રભુ મને સાંભળે રે. એટલે આ અંદર રુચિ અંદર લાગવી જોઈએ. હું તો નિંદર કરું ને પ્રભુ સાંભળે રે, મારી નિંદર ડીવડી ઉડી જાય કે પ્રભુ મને સાંભળે રે. આ ભગવાન તો સાંભળે, ભગવાનની ભક્તો ઈ ભક્તિ જુદી જતી, પણ આરે આરે મારો આત્મા પ્રભુ મને સાંભળે રે. આ રુચિ આત્માની લગ્ની લાગે, તો આવી લગ્ની લાગે એને થાય ને એકદમ અંતર્મૃત માં થાય, એની વાત જુદી છે આખી. કે રુચિ કેમ લગાડવી, શું લાગે એ લાગે, એ કઈ કેમ શું લગાડવી, લાગે એ લાગે, અંદર થી લાગી જાય. સર્વ કાર્ય માં પ્રભુ સાંભળે રે, મને સર્વ કાર્ય આત્મદેવ સાંભળે રે. એ લગ્ન એનું કારણ એવું હોય તો કાર્ય આવે ને. ક્ષણે ક્ષણે નાયક હાજર રે, ભેદ જ્ઞાની ધારા પ્રગટે, જે વખતે વિકલ્પ હોય એ વખતે નાયક હાજર રે, ક્ષણે ક્ષણે એનો નાયક રે. એને કરતા બુદ્ધિ છૂટીને જ્ઞાતા તૈયાર થાય, નાયકની પરિણતિ ક્ષણે ક્ષણે વિકલ્પ જયારે ઉઠે તે જ ક્ષણે નાયક હાજર રે. તો એનું કારણ એ જાતનું હોવું જોઈએ તો કાર્ય આવે ને, કારણ એ જાતનું ના આવે ને કાર્ય ક્યાંથી આવે. કારણમાં એની ભાવનામાં એ જાતનું એને આવે. સર્વ કાર્યમાં પ્રભુ આત્મદેવ સાંભળે રે, મને ક્ષણે ક્ષણે આત્મદેવ સાંભળે રે, મારા કાર્ય છૂટી જાય. એનું કારણ અંદર એવું ભાવનામાં એનું કારણ આવે તો એ જાતનું કાર્ય આવે, સહજ ને ક્યાંથી આવતું. જે આત્મા બાકી છે એમ અંદર એને ક્ષણે ક્ષણે ખટકાવે. તો આ બધામાં આત્મા આત્મા યાદ, બધી એને આત્મા યાદ આવ્યું. એ લગ્ન એવી ન હોય પાછી કે મૂંઝાઈ જાય, ગભરાટ થઈ જાય, મગજ ઓળો થઈ જાય, આકુલતા થાય, એવી લગ્ન ન હોવી જોઈએ. પછી લગ્ન આવી હોય અંતર થી પણ એ સમજીને લગ્ન હોય, એમાં મૂંઝાઈ જઈને ગભરાટ થઈ જાય, મગજ ઓળો થઈ જાય, એવી લગ્ન ન હોય. પછી એ લગ્ન શાંતિ વાળી લગ્ન હોય. ઉતાવળ ભાવના તો થાય પણ એ લગ્ન એવી એવી જાતની ન હોય, તે ગભરાટ ઉતાવળમાં ગભરાટ થઈ જાય, આટલું બધું કરી કઈ થતું નથી એવું ન હોય. ગભરાટે ન હોય ને મગજ ઉપર કઈ ન થાય ને મૂંઝવણે ન થાય. બધા બહુ કેતા કે તમને તો બધું મળી ગયું છે, હવે તમારે કઈ વાંધો નથી. બહાર થી બધું મળી ગયું છે, ખુલ્લો ગુરુદેવે કહી દઉં, આર્થિક રત કૃત થઈ ગયા છે. મળ્યા પંચમ કાળમાં આવું માર્ગ દેખાય, આવું સાનિધ્ય મળ્યું, બધું બધી જાતનું મળ્યું, પછી તો બહાર થી તો કૃત કૃત થઈ ગયા કેવાય ને, બીજું શું કેવાય. એટલું જ કેવાય ને, આવા ગુરુ મળવા કેવા મુશ્કેલ છે. માર્ગ નીકળી જાય, ઓલું બધું ઓગે ઓગે અંદરથી સહજ લગ્ન લાગવું જોઈએ. બહારથી ભગવાન ભગવાન કરે પણ એ ભગવાનને અમુક સમજણ પૂરો કરે, ભગવાન તમે છો એવું મારું સર છે મને કેમ કરે, એવી રીતે ભગવાન ભગવાન કરે ને તો એ એ નિમિત્ત ને ઉપાદાન ને સંબંધ છે, કે એ નિમિત્ત ઉપર દ્રષ્ટિ જાય તો અંદર દ્રષ્ટિ જાય એવું સંબંધ છે. બહારથી ભગવાન ભગવાન કરતો હોય તો પણ બહારથી ઓગે ઓગે ભગવાન ઘણી વાર કર્યું છે, ઓગે ઓગે કરે છે. અગ્નિ અંતરથી લાગીને તો આ આત્મા ભગવાન જાગ્યા વગર રહેતા નથી. એ છે એનો ન્યાય સમજ. બધા ઉપરથી એને સંસાર ઉપરથી એનો રસ ઓછો થઈ જાય. એક ધીનેન્દ્ર દેવ ને ગુરુ ઉપર એની લગ્ન લાગે તો અંતરમાં બધું છૂટી ગયું. હવે રહ્યું શું એને? કઈ નું રહ્યું આ લગ્નમાં. ધીનેન્દ્ર દેવ ને ગુરુ, તો એ દેવ ને ગુરુ ના ઉપર લગ્ન લગાડવું ને હેતુ શું? એક આત્મા રહ્યો પછી એમાં દેવ ગુરુ ને આત્મા, એમાં જો પાછો વળે ને તો આત્મા મેળવ્યા વગર રહે જ નહીં. પણ એ લગ્ન જુદી ને એ બધું જુદું. એ બહાર થી લગ્ન લાગ્યું કે હું તો હાલુ ચાલુ પ્રભુ સાંભળે, એ લગ્ન એ જુદી. એ લગ્ન એવી હોય કે દ્રષ્ટિ અંતર માં વળી જાય. ગુરુ ગુરુ શું કે છે એમ કરતા કરતા દ્રષ્ટિ અંતર માં વળી જાય. ગુરુ તો સામું જોતા નથી કે દેવ સામું જોતા નથી, શું કરી રહ્યા છે આત્મામાં વિચાર કરતો પોતામાં વળી જાય. એ એવો સદન છે નિમિત્ત ઉપાદાન. રુચિ ની ખબર ન પડે. ભગવાન ની રુચિ લગાડે ને તો આત્મા જાય. પણ એ રુચિ કેવી લાગવી જોઈએ કે એમાં આત્માની રુચિ આવી જાય ભેગી. તારા જ્ઞાન સ્વભાવ આત્માનો નિર્ણય કરીને પછી તારી જે મતિ સુખ ની બુદ્ધિઓ બહાર એને અંતરમાં લાવ, એ માર્ગ બતાવે છે. હવે બરાબર એને જો ગુરુ ઉપર અર્પણતા હોય ને તો ગુરુ કેમ કર્યા વગર રહે નહીં, તો એને એમ થાય ગુરુ કે છે હું કરતો નથી. મારે ગુરુ કે એમ કરવું જોઈએ તો મારી ભક્તિ છે ને. જો મેં ગુરુની ભક્તિ ગ્રહણ કરી તો ગુરુ કેમ હું કરતો નથી, તો ગુરુ કે મારે કરવું જ છે. તો એ ગુરુ કેમ કરવા જાય તો અંતરમાં પ્રગટ થયા વગર એ નહીં. જો એને અંદર એમ કે ગુરુની હું અર્પણતા કરું છું, ગુરુ કે છે કે તારા જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરીને તું તારી બુદ્ધિ મતી છું ને બુદ્ધિ બહાર જાય છે એને અંતરમાં લાવ, એમ ગુરુએ આ માર્ગ બતાવ્યો. ગુરુ કે છે એમ ગુરુને જો હું અર્પણ થયો હોય તો ગુરુ કેમ મારે કરવું જોઈએ, હું તો કરતો નથી એમ. માટે જો ગુરુની ભક્તિ હોય તો ગુરુ કેમ જ કરવું જોઈએ. માટે એમ કરનારો જો પોતે અંતરમાં જાય તો આત્મા પ્રગટ થયા વગર રહેતો નથી, તો એને આત્માની રુચિ લાગ્યા વગર રહેતી નથી. ગુરુ કે છે કે તું બધા ઉપરથી રુચિ છોડને આત્મામાં રુચિ લા, તો ગુરુ કેમ કરવાનું રહે છે. આમ ગુરુ તરફથી લે તો અંદર આત્મા મને અંદરથી આ સંસાર બધો વિભાવ મારો સ્વભાવ નથી, ત્યાં મને સુખ લાગતું નથી, આ બધું આ કોણ તરફ છે એમ કરીને આત્મા તરફ પડે તો એને અંતરમાંથી આત્માની રુચિ જાગે છે. પણ આકુળ રૂપ છે એ બધું થાય. મૂળ તો ઉપદેશ ચાલ્યો આવે છે જીનેન્દ્ર દેવ ને ગુરુનો, એમાંથી પોતે અંતરમાં જાય છે. નિમિત્ત ઉપાદાન સંબંધ કોઈ આમથી વળે છે કોઈ આમથી વળે છે. બાકી અંદર કાર્ય તો એક જ કરવાનું છે,
કરવાનું પોતાને. પણ અર્પણતા એટલી
હોય તો પોતા તરફ વળવાનું છે. ગુરુ નો શબ્દ ગ્રહણ કરીને આ સંસાર આવો છે, પોતે અંતર થી વૈરાગ કરીને અંદર વળે છે કે આ એમ તત્વ નો નિર્ણય કરી, તત્વ નો વિચાર કરી. બોલો એમ કે છે ગુરુ આમ કે છે, એનો અમુક પોતે વિચાર તો કરે છે પછી અંતરમાં જાય છે. અને એ બે નિયમિત ઉપાદાન નો સંબંધ એવો છે કે ઉપાદાન તૈયાર થયા વગર રહેતું જ નથી. આવલો ક્ષણે ક્ષણે તું રૂચી લગાડવાની, એમાં શું ભાવમાં દેવ ગુરુના આશ્રય આવી જાય. જે કરવું એ પોતાને જ કરવું છે, ગુરુ કાંઈ કરી દેતા નથી, પોતે જ કરવાનું જોઈએ છે, કરતા નથી. કેટલા માણસ છે અમારા ગુરુ બધું કરી દે છે, ગુરુ કાંઈ કરી દેતા
નથી.
આલંબન પોતાને લેવાનું છે. જે અરિયંત ના દ્રવ્યગુણ પર્યાય જાણે, પોતાના પર્યાય જાણે છે, ભગવાન નો વિચાર કરવા જાય ત્યાં પોતાને સમજે છે, પોતાને સમજે ભગવાન સમજે. એનો વિચાર આવે ભગવાન ઉપર મહિમા આવો, ભગવાન તમે તો અંતરમાં હરી ગયા છો, તમે શું અંદર કરતા છો એમ વિચાર કર્યા. ભગવાન તો અંતરમાં શું કરે, એમના દ્રવ્ય ગુણ પર્યાય નો વિચાર કરવા માંડી. હું ભગવાન આવો તો મારો આત્મા પણ આવે છે એમ કરીને પોતા તરફ આવે છે. આત્માનું આવું સ્વરૂપ કે છે એ આત્મા કેવું છે એમ પોતે આત્મા થી વિચાર એ નિમિત્ત ને ઉપાદાન નો એવો સ્વરૂપ છે. કોઈ કોઈને કરતું નથી તોય પણ નિમિત્ત ને નિમિત્તે આવો સ્વરૂપ છે. આશ્રય આવે છે પણ અંદર આશ્રય પાછો આત્માનો લેવાનો છે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.